તારીખ 8/2/1996, શ્રી સમયસર કળષ્ટિકા, શ્લોક નંબર 144 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન, સળંગ પ્રવચન નંબર 97.
સ્વરૂપ બતાવવા માટે આચાર્ય લખો છે. શૂન્ય દ્રષ્ટિ કાર્ય ગતિમાં ઉત્પન્ન થાય છે. કાર્યગતિના જીવોને શૂન્ય દર્શનની પ્રાપ્તિ થાય છે. અને પોતપોતાની ગતિ અનુસાર વિવિધ પ્રકારના ઉદયો, પુણ્યના ઉદયો, પાપના ઉદયો, શુભભાવના ઉદયો, અશુભભાવના ઉદયો, શુભના ફળના ઉદયો, અશુભના ફળના ઉદયો, આ બધા પ્રકારો સમીર દ્રષ્ટિને હોય છે. એ ઉપરાંત બહુભાગ સમીર દ્રષ્ટિને બાહ્યવ્રત તપ નિયમ સંયમ એ પ્રકાર હોતા નથી. બહુભાગ અને બાહ્ય નિયમ સંયમ હોય તો પણ તે અંતરંગમાં તો એ દશા નથી. શુભભાવરૂપ કોઈને હોય છે, પણ અંતરંગ જે સંયમ, પરમાર્થ સંયમ, પરમાર્થ તપ, પરમાર્થ વ્રત, એ તો બધા પંચમ ગુણ શાંતિ અંશે શરૂ થાય છે અને બાકી છઠ્ઠા ગુણ સ્થાને હોય છે. છતાં પણ સમય દ્રષ્ટિ નિર્જરાવંત છે અને એની પ્રતિસમય નિર્જરા થાય છે. એ વાતને ઉકસાવવા, એ વાતને દર્શાવવા માટે આ અધિકાર લખ્યો છે. અને એ અધિકાર લખવામાં આધાર એમણે દીધો છે સમ્યક દ્રષ્ટિના અંતર પરિણમનો. એનું અંતર પરિણમન એવું છે માટે એ અંતર પરિણમનના કારણે વાસ્તવિકપણે એની નિર્જરા થાય છે. એ રીતે એને તમે સમજો, ઓળખો તો સમ્યક દ્રષ્ટિ પ્રત્યે પણ તમારા પરિણામ યથાર્થ રહેશે અને એ યથાર્થ પરિણામનું ફળ પણ યથાર્થ આવશે. નહીં તો તમારા પરિણામ યથાર્થ નહીં રહે અને એનું ફળ પણ યથાર્થ નહીં આવે. આ પ્રકારથી આ અધિકાર લખવાનો છે. હવે સંહિતા 144 વર્ષમાં સમ્યક દ્રષ્ટિને પરિગ્રહ નહીં હોવાથી એને સર્વ પ્રયોજનની સિદ્ધિ થાય છે. એટલે કે એના સર્વ દુઃખો નાશ થાય અને સુખની પ્રાપ્તિ થાય છે. એવો એક કળશ અને એમની પ્રશંસા કરતા કળશ છે. અપનાવી દઉં કે એને જ્ઞાન માત્ર પણ એ પોતાનો અનુભવ છે અને પોતાને જ્ઞાન સ્વરૂપે અનુભવતા હોવાથી અને રાજાજીથી ભિન્ન અનુભવતા હોવાથી પ્રતિ સમય નિર્જરા કરે છે. પ્રતિ સમય અનન્ય ભાવે મોક્ષ માર્ગમાં તે વિચરે છે, પરિણમે છે અને મોક્ષ પ્રત્યે આગળ વધતા જાય છે. કેવું છે એમનું પરિણામ છે એની પ્રશંસા કરતા એમને એક વર્ષ છે. અચિંત્ય શક્તિ સ્વયમેવ દેવ, તેને માત્ર ચિંતામણી રહેશે અસ્માત સર્વાર્થ સિદ્ધાત્મ તયા વિભક્તે નાની કિંમ મણ્યસ્ય પરિગ્રહમાં ખંડાન્વય સહિત અર્થ નાની વિભક્તે વિધત્તે એટલે અનુભવે છે, નાની એટલે સમ્યક દ્રષ્ટિ જી. નાની કે મુનિની વાત નથી ચાલતી, નહીતર આ અધિકારમાં આચાર્ય ભગવાને એટલી બધી પ્રશંસા કરી છે કે ઘણા એમ સમજે છે કે આ તો મુનિની વાતો ચાલે છે, સમ્યક દ્રષ્ટિની વાત નથી. પણ ખરેખર એમ નથી, કેમ કે એની પહેલી ગાથા દીધી છે કે જે એમ બતાવે છે ત્યાં સમ્યક દ્રષ્ટિની વાત છે. કેમ કે મુનિને તો કોઈ અશુભ અથવા પાપના ઉદય પાપના પરિણામ હોતા નથી, એને તો પુણ્ય પરિણામ જ હોય છે અથવા ભોગોભોગના પરિણામ મુનિને નથી હોતા. અને ભોગોભોગના પરિણામ વાળાને નિર્જરા થાય છે એમ કરીને કુંકુંડાચાર્ય આ અધિકારની શરૂઆત કરી છે. નાની નાનું જગતે સમ્યક દ્રષ્ટિ જીવ જ્ઞાનને અર્થાત નિર્વિકલ્પ શુદ્ધ ચિદરૂપને નિરંતર અનુભવે છે. જ્ઞાનને અનુભવે છે એટલે એક સમયની જ્ઞાનની પર્યાય જેવડો જેટલો હું એમ પર્યાય દ્રષ્ટિએ પર્યાયને અનુભવે છે એમ જ્ઞાન કહેતા સ્વસંવેદન જ્ઞાનનો અનુભવ છે. અને એ જ વખતે લક્ષ પોતાના સ્વરૂપ ઉપર હોવાથી સ્વરૂપનો આશ્રય વર્તતો હોવાથી સરકાર જ્ઞાનના ચારિત્રમાં તેને આત્માનો અનુભવ કહેવામાં આવે છે. અનુભવ જ્ઞાનનો હોવા છતાં પણ એને લક્ષની મુખ્યતાથી અને આશ્રયની પ્રધાનતાથી આત્માનુભવ કહેવામાં આવે છે. એટલે સમ્યક દ્રષ્ટિ જીવ જ્ઞાનને જ્ઞાનને એટલે નિર્વિકલ્પ ચિદરૂપ વસ્તુને નિરંતર અનુભવે છે, પોતાપણે અનુભવે છે. તો પોતાપણે અનુભવે છે, પોતાપણે અહીંયા અધ્યાસ રહ્યો છે શબ્દપણે, પણ પોતાપણે અનુભવે છે. અને છે પણ પોતાનું શુદ્ધ વસ્તુ, પોતાનું સ્વરૂપ તો શુદ્ધ ચિદરૂપ જ છે. પોતાનું મૂળ સ્વરૂપ શુદ્ધ ચિદરૂપ છે, એનું બેભાનપણું છે ત્યારે પણ સ્વરૂપ તો શુદ્ધ ચિદરૂપ જ છે. અને બેભાનપણામાં એનો અનુભવ નથી થતો ત્યારે પણ મૂળ સ્વરૂપ તો શુદ્ધ ચિદરૂપ જ છે. પણ જ્યારે એનો અનુભવ થાય છે, એનું અવલંબન હાથ લાગે છે, ત્યારે એને એ જીવને જ્ઞાની કહેવામાં આવે છે. એ પહેલાં એને અજ્ઞાની કહે છે. જીવ તો જીવ છે, સમ્યક દ્રષ્ટિ જીવ જ્ઞાનને અર્થાત નિર્વિકલ્પ ચિદરૂપ વસ્તુને નિરંતર અનુભવે છે, વિધત્તેમાંથી અનુભવે છે એટલું નીકળે છે. પણ ટીકાકારે નિરંતર અનુભવે છે એમ કાયદો છે. એટલે કે બીજા પરિણામને બીજી પ્રવૃત્તિ દેખાય ત્યારે પણ એને અનુભવે તો છે, અનુભવ એ વખતે ચાલ્યો જતો નથી અથવા બંધ થઈ જતો નથી, મટી જતો નથી, નાશ પામતો નથી, એમ નિરંતર અનુભવે છે. રહસ્યને જોવું એટલે શું? રહસ્ય એટલે સિક્રેટ. મન વચન કાયાની પ્રવૃત્તિ જે છે એમાં પણ એમની અંતરદશાની ઝડપ જોઈ લીધી. તો તમને એમનું પરિણમન અદભુત રહસ્યમય લાગશે. કેમ કે દેખાવ એવો નથી, છતાં પરિણમન દેખાવ બીજી જાતનો છે અને પરિણમન બીજી જાતનો છે. એ જોવાનો દ્રષ્ટિકોણ હોય, યોગ્યતા હોય અને જોવાય, બહુ મોટી વાત છે. અહીંયા તો જ્ઞાનીનું સ્વરૂપ કહેતા જાય છે. નિર્જરા અધિકારમાં તો જ્ઞાનીનું પરિણમન કેવી રીતે અંદરમાં વર્તી રહ્યું છે એ બતાવતા જાય છે આચાર્યજી. તો કહ્યું કે જ્ઞાની જ્ઞાનમ વિદત્તે, જ્ઞાની જ્ઞાનને અનુભવે છે, જે શુદ્ધ દ્રુપ વસ્તુને આત્માને નિરંતર અનુભવે છે. લબ્ધરૂપનું જે જ્ઞાનનું પરિણામ પરિણમન છે એમાં વેદન છે અને એની સાથે બીજી અનંત ગુણની પરિણતિ આંશિક શુદ્ધિ રૂપે પણ વર્તે છે. જેમ કે શ્રદ્ધા પૂરેપૂરી શુદ્ધ થઈને વર્તે છે, જ્ઞાનનો એક અંશ અને મુખ્ય વૃત્તિ રૂપે પરિણમે છે. ચારિત્રનો પણ એક અંશ વિતરાગ ભાવ રૂપ પરિણમે છે, એટલું સુખ ગુણ અને શાંતિ પણ પરિણમે છે. કોઈ અંશે પુરુષાર્થ પણ છે ત્યારે એ બધું પરિણમન છે. અને એ સિવાય બીજા બીજા સર્વગુણાંશ તે સમ્યક્ત્વ હોવાથી સમ્યક્ત્વની દશામાં બધા ગુણોના અંશો શુદ્ધ થઈને પરિણમે છે. એટલે એને દ્રવ પરિણતિ લીધી છે, ગુણ પરિણતિ નથી લેતા. બધા જ ગુણો એટલે આખા દ્રવના સર્વ ગુણો એક દ્રવ પરિણતિ લઈ લીધી એને. અને લબ્ધ કહીએ તો એકલો જ્ઞાનનો જ્ઞાન ગુણની અવસ્થાનો અંશ થયો. પણ અહીંયા તો જ્ઞાનની સાથે સાથે બધા ગુણોનો અંશ અને શ્રદ્ધા અંશેની પણ પૂરીપૂરી એ રીતે પરિણતિ આખી જે ઉત્પન્ન થઈ એને કારણે નિરંતર અનુભવ છે. શું જાણીને અનુભવ કરે છે કે સર્વાર્થ સિદ્ધાત્મકયા ચતુર્ગતિ સંસાર સંબંધી દુઃખનો વિનાશ અને અતિન્દ્રિય સુખની પ્રાપ્તિ એવું કાર્ય સિદ્ધ થાય છે જેનાથી એવું છે જ્ઞાનપદ. જ્ઞાનપદ કયો અહીંયા કે જીવપદ કયો, બે એક જ વાત છે. જ્ઞાનપદ કયો કે જીવપદ કયો, કે જે જ્ઞાનપદના અવલંબનને લીધે આશ્રયને લીધે સંસાર સંબંધી સર્વ પ્રકારના દુઃખ અને ક્લેશનો વિનાશ અને અતિન્દ્રિય સુખની પ્રાપ્તિ એવું કાર્ય સિદ્ધ થાય છે જેના વડે જે અનુભવને જે સ્વરૂપને જાણીને જે જ્ઞાનપદને જાણીને અનુભવીને સર્વ દુઃખનો ક્ષય થઈ જશે અને અતિન્દ્રિય સુખની પ્રાપ્તિ થાય છે. આવું જેને થતું હોય તેને શું કહે છે કે બધા દુઃખનો નાશ અને અતિન્દ્રિય સુખની પ્રાપ્તિ એવું જેને થતું હોય તેને અન્ય સ્વ પરિગ્રહ નથી. શુદ્ધ સ્વરૂપ અનુભવથી બાહ્ય છે જેટલા વિકલ્પો તેમના સાવધાનપણે પ્રતિપાલન અથવા આચરણ અથવા સ્મરણથી સ્વીકારીએ સુધી અંદરમાં આવું પરિણામ વર્તતું હોય તેને તે જ વખતે શુદ્ધ સ્વરૂપ અનુભવથી બાહ્ય જેટલા વિકલ્પો છે એ વિકલ્પોમાં શુભ શુભ ક્રિયા હોય છે. એટલે શુભ ક્રિયા નથી લીધી, શુભ અને અશુભ ક્રિયા અથવા રાગાદી વિકલ્પ રૂપ અથવા દ્રવ્યોના ભેદ વિચાર રૂપ એવા છે જે અનેક વિકલ્પો તેમના સાવધાનપણે પ્રતિપાલન એ વિકલ્પને કરવા, એ વિકલ્પને જાળવવા, ન થતા હોય તો કરવા, કરતા હોય તો ચાલુ રહે તેમ જાળવવા અથવા તેવા તેવા વિકલ્પો વધારવા, એને સાવધાનપણે પ્રતિપાલન કહેવામાં આવે છે. પરિગ્રહની ભાષા કરી, પરિગ્રહમાં શું કીધું અમે, સમસ્ત પ્રકારે ગ્રહવું એવો શબ્દાર્થ છે. પરી એટલે ચારે બાજુથી સમસ્ત પ્રકારે ગ્રહણનું, પણ એવું ક્યારે થાય કે એની સાવધાની હોય ત્યારે. એવું સાવધાનીપૂર્વકનું પ્રતિપાલન અથવા એવું સાવધાનીપૂર્વકનું આચરણ અથવા એવું સાવધાનીપૂર્વકનું સ્મરણ, એનાથી શું કાર્ય સિદ્ધિ? એનાથી કોઈ કાર્ય સિદ્ધિ નથી, એ વિકલ્પોથી કોઈ કાર્ય સિદ્ધિ નથી. જેને અંદરમાં શુદ્ધાત્મ પરિણમન વર્તતું હોય તેને વિકલ્પોની કિંમત કેટલી, એને વિકલ્પોની કોઈ કિંમત નથી. જેને આવું શુદ્ધાત્મ પરિણમન નથી હોતું અથવા એનાથી અજાણ હોય છે એ વિકલ્પોનો હિસાબ માંડે છે કે આજે મેં એક કલાક પૂજા કરી, બે કલાકનો સ્વાધ્યાય કર્યો, એક કલાકનો બીજું ચિંતન કર્યું, આમ અનેક પ્રકારે મેં બહુ સારા ભાવો કર્યા, અને તે ભાવો કરવામાં જાગૃતિ અને સાવધાની રાખી. એ તો જેને આથી જેની પાસે નથી એની કિંમત કરો તો કરો, નાની એની કઈ કિંમત કરતા નથી, એની કોઈ કિંમત નથી જ્ઞાની. એમને કોઈ વખત ચિંતન જે ચાલ્યું એ એમણે લખ્યો, પણ એમના અભિપ્રાયમાં વિકલ્પોનું મૂલ્ય નથી. એમના અભિપ્રાયમાં આત્મા સંબંધીનું જે પરિણમન છે એનું જ મૂલ્ય છે. વિકલ્પો સાથે સાથે પરિણમન પણ છે, તો એ પરિણમનનું મૂલ્ય છે, વિકલ્પોનું મૂલ્ય નથી. સિંહ દાણામાં દાણા છે અને ઉપર ખોતરું છે, ખોતરાની કિંમત નથી, ખોતરામાંથી કઈ તેલ બેલ મળવાનું નથી, દાણામાંથી તેલ મળશે, માવો મળશે. એમ જે કઈ રસપ્રસ છે એ તો પરિણમનમાં છે, અંતર પરિણમનમાં છે, અને એ પરિણમન વખતે એને અનુસરતા વિકલ્પો હોય તો પણ પરિણમનનું મૂલ્ય છે, વિકલ્પોનું મૂલ્ય નથી. એમ
દ્વારા નિમિત્ત પડે ત્યારે મળી નથી કરતા.
ત્યારે પણ એ મળી લેવું, ત્યારે પણ વિકલ્પો નું મૂલ્ય નથી અથવા મૂલ્ય નથી એનું કારણ શું? અહીં તો કારણ કારણ લોજિક છે અમરચંદ્રાચાર્ય અને રાજમલજી એને ખોલીને કહે છે કે એનાથી કોઈ કાર્ય સિદ્ધિ નથી. એ વિકલ્પો થી કોઈ કાર્ય સિદ્ધિ નથી, એટલે કે અતિન્દ્રિય સુખની પ્રાપ્તિ નથી અને દુઃખનો નાશ પણ નથી. વિકલ્પો દુઃખનો નાશ કરવા સમર્થ નથી ને અતિન્દ્રિય સુખને લાવવા પણ સમર્થ નથી, માટે એનાથી શું કાર્ય સિદ્ધિ? એટલે તો આપણે લોકો બાંધ્યું છે. એટલું કે એમને શું કહેવું છે કે જ્ઞાનીને પણ જ્યારે નિર્વિકલ્પ શુદ્ધો ઉપયોગ આવે છે ત્યારે એ તેના એ શુદ્ધોપયોગમાં જે પુરુષાર્થ વૃદ્ધિ થાય છે ત્યારે શુદ્ધોપયોગ આવે છે. એ પુરુષાર્થ વૃદ્ધિ થવાના કાળમાં આત્મભાવનાને અનુસરતા વિકલ્પો પણ હોય છે અને એનું પુરુષાર્થ પણ હોય છે. પણ પુરુષાર્થ તો નિર્વિકલ્પ છે, વચનાથી જ છે, એટલે વિકલ્પને બતાવે છે, વિકલ્પને બતાવે છે, પુરુષાર્થને કેવી રીતે બતાવે છે એમ કહેવું છું. વિકલ્પ દ્વારા બતાવવાનો આશય તો પુરુષાર્થનો છે. અહીંયા જેમ 144માં કળશ છે, દ્રવ્ય દ્રષ્ટિ પ્રકાશમાં બરાબર 144ના મુદ્દામાં આ વાત બહુ સરસ કરતી છે સોગાનીજીએ. કુદરતી આંકડો મેળ થાય છે. निर्विकल्प ध्यान के पहले अनेक प्रकार का चिंतन घंटों तक चले. आत्मनु चिंतन चले अनेक प्रकार, हूँ शुद्ध छू, बुद्ध छू, ध्रुव छू, पूर्ण छू, आनंद स्वरूप छू, ज्ञान स्वरूप छू, फिर भी वह निर्विकल्पता का कारण नहीं है. थोड़ा मिल जी थी કોન્ટ્રાવર્સી સ્ટેટમેન્ટ દેખાય ને, એ નિર્વિકલ્પતાનું કારણ નથી. એ તો હોય છે એટલું બતાવ્યું, પણ બતાવવા માટે બીજું સાધન નથી એટલે એ હોય છે એમ કીધું. કેમ કે ભળતું ભળતો ભાવ છે ને, માટે ભળતો અટકાવે એ કારણ તો નથી. ઉલટું એ તો જ્યાં સુધી વિકલ્પ છે ત્યાં સુધી નિર્વિકલ્પ થવાતું નથી. પૂર્વ પર્યાય જાણીને એનાથી થયું એમ પણ કે એ નીચેથી કથન કર્યું. ઉપરથી કથન કરવું હોય ત્યારે એમ કે અટકે છે ત્યાં હજી, વિકલ્પ કરતો કરતો હજી ત્યાં અટકે છે. નિર્વિકલ્પતા તો અંદર મેં ઉગ્ર અવલંબન સે હી હોતી હૈ. પુરુષાર્થમાં પરિણતિમાં અવલંબન ચાલુ છે એમાં ઉગ્રતા થાય ત્યારે ઉપયોગમાં નિર્વિકલ્પતા થાય, નહીતર ઉપયોગ સ્વવિકલ્પમાં ચાલે. હું જ્ઞાન સ્વરૂપ છું, આનંદ સ્વરૂપ છું, હું પૂર્ણ છું, હું શુદ્ધ છું વગેરે કારણ પરમાત્માથી. વિચારરૂપ ધ્યાન તો રૂકાવટ હૈ, હોતા હૈ, આ જાતા હૈ, લેકિન વહ અવલંબન નહીં હૈ. વિકલ્પ છે અવલંબન નથી, પુરુષાર્થનું પરિણમન છે અવલંબન છે. અવલંબન તો અંદર મેં લિયા હુઆ હૈ, કેમ કે જ્ઞાની છે માટે અંદરમાં લીધેલું તો છે, ઉસમે હિ ઉગ્રતા હોને પર નિર્વિકલતા હોતી હૈ, પરિણતિ તેજ થાય ત્યારે ઉપયોગ શુદ્ધ થઈ જાય. અથવા નાનીને મોક્ષ માર્ગીને પણ પુરુષાર્થની ઉગ્રતા એ શુદ્ધોપયોગ છે અને પુરુષાર્થની મંદતા એ શુભોપયોગ છે. એટલે વ્યવહાર મોક્ષ માર્ગ એ વિષય પ્રવચન સારમાં ત્રીજા અધિકારમાં લીધો છે. ચારિત્રનો અધિકાર યદિ અટકાવરૂપ વિચાર આદિ કો કારણ માના જાય તો, વિકલ્પને જો કારણ માનવામાં આવે તો, વિચાર મેં છે છૂટકર અંદર આ શકતે નહીં, તો એને એને કારણને છેવાય કરશે, એટલે વિકલ્પ જ વધાર્યા કરશે. વિકલ્પ તો બંધ કરવાની ચીજ છે, વધારવાની ચીજ નથી ત્યાં. ઓર ઇને એટલે વિકલ્પોને અટકાવ માનને પણ અંદર આ શકતે હૈ. મુમુક્ષુ પણ પ્રથમ સમ્યક દર્શનમાં નિર્વિકલ્પ શુદ્ધ ઉપયોગમાં જ્ઞાની થાય છે. મુમુક્ષુની ભૂમિકાથી આગળ વધીને જ્ઞાની થાય છે. ત્યારે પણ એને શુદ્ધ સ્વરૂપના વિકલ્પોથી છૂટવાની તૈયારી હોય છે ત્યારે જ્ઞાની થાય છે. જો છૂટવાની તૈયારી વાળા પરિણામ ન હોય તો એ વિકલ્પોમાં જ છે, કેમ કે ત્યાં કસાય અધિક મંદ થઈને માનસિક શાંતિ વિદાય છે. સાતાવિદ્ધિનો ઉદય હોય છે ત્યાં કસાતા નથી વિદાતી, અને સારી એવી શાંતિ વિદાય છે. અને માર્ગ ના જાય તો અહીંયા ભૂલે છે કે મને આત્માનો અનુભવ થઈ ગયો, મને શાંતિનો અનુભવ થઈ ગયો, એવી પણ ભૂલ કરે. ઓટોમેટિક સ્વિચ ઓવર થાય છે. જ્ઞાન સામાન્યનો આવિર્ભાવ અને જ્ઞાન વિશેષનો તિરોભાવ થતા આપોઆપ સામાન્ય સ્વરૂપનું અવલંબન લેવાઈ જાય છે, અને સામાન્ય સ્વરૂપનું યથાર્થ અવલંબન પુરુષાર્થથી લેવાતું હોય તો જ્ઞાનમાં સામાન્યનો સ્વસંવેદનનો આવિર્ભાવ થઈ જાય છે. કોઈ વાર અવલંબનથી વાત કરાય છે, એ જ પ્રસંગની વાત કોઈ વાર સામાન્યના આવિર્ભાવથી કરાય છે. પ્રોસેસમાં છે, આગળ જાય છે, સહજ રીતે લેવાઈ જાય છે. લક્ષ્મા વસ્તુ છે ને, એટલે શું છે, લક્ષ્મા ત્રિકાળી છે, એ સ્વરૂપ નિશ્ચયના કાળમાં થઈ ગયું છે લક્ષ તો. એટલે વસ્તુ લક્ષ્મા છે માટે થાય છે, અને સામાન્યનો આવિર્ભાવ પણ વસ્તુ લક્ષ્મા હોય તેને જ યથાર્થ રીતે થાય. એટલે સામાન્યનો આવિર્ભાવ કરવાની જે ગાથા લખી એ સબ્જેક્ટ ટુ કન્ડિશન છે કે અહીંયા લક્ષ વાળો શિષ્ય લેવો છે, લક્ષ વગરનો શિષ્ય નથી લેવો, એ ભૂમિકા વાળાને આ ઉપદેશ ચાલે છે. લક્ષ્મીના વાળાને અહીંયા સુધી પહોંચ્યો નથી, એને એ ઉપદેશ લાગુ નથી પડતો એમ છે ખરેખર, કેમ કે એ સિવાય પ્રયત્ન થાય ને યથાર્થપણે. એટલે ત્રિકાળીનું અવલંબન અને જ્ઞાન સામાન્યમાં જ્ઞાનનું વેદન એ એક સાથે સાયમલ્ટેનિયસલી હોય છે. કહેવામાં કર્મથી બોલાય છે, હોય છે એક સાથ. હા, એ આશ્રય છે, એ પુરુષાર્થ નું પરિણામ છે. લબ્ધ તો જ્ઞાન ની પર્યાય ને કહેવાય, બીજા કોઈ ગુણ ની પર્યાય ને લબ્ધ શબ્દ નથી વપરાતા. એટલે એને અહીંયા પુરુષાર્થ ની પ્રધાનતા થી વાત ચાલે છે કે ત્યારે પણ એનો પુરુષાર્થ તો ચાલુ છે, જ્ઞાન પણ ચાલુ છે, શ્રદ્ધાંત પણ ચાલુ છે. હવે એ પુરુષાર્થમાં જયારે ઉગ્રતા આવે ત્યારે એ સૌ વિકલ્પ છે, ઉત્પન્ન થતો બંધ થાય છે. એટલે કે પોતે જે નિર્વિકલ્પ સ્વરૂપ છે, હું નિર્વિકલ્પ છું એવું જોર થતા એકાકારપણું પરિણામમાં થાય છે, અને વિકલ્પ છે ત્યાં સુધી એકાકારપણું નથી, માટે એને અટકાવતી તો તદરૂપપણું નથી, તન્મયપણું નથી. વિકલ્પ છે ત્યાં સુધી, ત્યાં તન્મય થયો ત્યાં વિકલ્પ ઉત્પન્ન થયો તો બંધ થઈ ગયો, કેમ કે વિકલ્પ તન્મય નહોતો થવા દેતો. ચારિત્ર ગુણનો વિભાવ છે, જોર વિકલ્પ ઉપર નથી, જોર વિકલ્પ ઉપર નથી એટલે એની કિંમત ને એનું મૂલ્ય ન હોય તો જોર ન હોય. જો એની કિંમત કરવા જાય તો જોર ત્યાં જાય, સ્વાભાવિક છે. ઉલ્લાસ ભી હોતા હૈ, જે લીધો ટોડર મિલ જે ઉલ્લાસ ના પરિણામ થાય છે, એ વિકલ્પમાં ઉલ્લાસ પણ હોય છે. કિંતુ એસા ચિંતનાધિકાર નહીં હૈ બલ્કિ અટકાવી હૈ, બહુ સરસ સ્પષ્ટીકરણ સ્વામીજીએ પોતાના પરિણમનથી અંદરની વાત ખોલીને કહી છે. આ તો બહુ સરસ વાત કરે છે, એ વિકલ્પથી કોઈ કાર્ય સિદ્ધિ નથી, એટલે આત્માનું પ્રયોજન સિદ્ધ થતું નથી. આત્માનું પ્રયોજન તો સુખ શાંતિનું છે, અને આ તો આકુલ તારું પોતે છે, એને સુખ શાંતિ શું આપે? કારણ કે શુદ્ધ જીવ વસ્તુ પોતામાં શુદ્ધ જ્ઞાન માત્ર એવું અનુભવ ચિંતામણી રત્ન છે, આ વાતને નક્કી જાણવી સંશય કાંઈ નથી. શું કહે છે કે યસ્માત એસ સ્વયં માત્ર ચિંતામણી, એ જે અનુભવ છે એ ચિંતામણી રત્ન છે. એટલે ચિંતામણી રત્નની કિંમત છે, વિકલ્પ છે એ તો એ રત્નને રાખવાની દાબલી છે, પણ દાબલીની કિંમત ક્યાંય રત્ન જેટલી હોય નહીં. રત્ન એ રત્ન છે અને દાબલી તે દાબલી છે, ભલે દાબલી સ્વભાવમાં ન હોઈ શકે પણ છતાં રત્ન નથી. ભાવાર્થ આમ છે કે જેવી રીતે કોઈ પુણ્યવાન જીવના હાથમાં ચિંતામણી રત્ન હોય છે, તેનાથી સર્વ મનોરથ પૂરા થાય છે. તે જીવ લોઢું તાંબુ રૂપું એવી ધાતુનો સંગ્રહ કરતો નથી. શું લોઢાના ભંગારના પૈસા આવે છે એને ખબર છે, પણ એ ભંગારના ગોડાઉન ન ભરે, એ તાંબા પિત્તળના ગોડાઉન ન ભરે. કેમ કે એ તો સોનું ચિંતવે અને હીરા ચિંતવે, જે ચિંતવે એના જ ગોડાઉન ભરે, તો પછી એ શું કરવા લોઢાના ગોડાઉન ભરે? કાંઈ કારણ ખરું? એનો નહીં સંગ્રહ કરે, એ એનો સંગ્રહ કરતો નથી. તેવી રીતે સમ્યક જીવની પાસે શુદ્ધ સ્વરૂપ અનુભવ એવું ચિંતામણી રત્ન છે, અને તેનાથી સકળ કર્મ ક્ષય થાય છે. અનુભવથી શું થાય છે? બધા જ કર્મનો ક્ષય અનુભવથી થાય છે. જેમ જેમ અનુભવ વધતો જાય છે, બધા કર્મો નો ક્ષય થતો જાય છે. માર્ગ તો અનુભૂતિ પ્રધાન છે અને પરમાત્મા પદની અંતિમ પ્રાપ્તિ, પરમ સરવાળે અંતિમમાં પરમાત્મા પદની પ્રાપ્તિ થાય છે અને અતિન્દ્રિય સુખની પ્રાપ્તિ પણ થાય છે. તે સમય દ્રષ્ટિ જીવ શુભ શુભ રૂપ શુભ શુભ રૂપ અનેક ક્રિયા વિકલ્પનો સંગ્રહ કરતો નથી અને કચરાની સાથે સરખાયેલા હીરા માણેક રૂપી રત્નોને સાથે લોઢાનો અને તાંબા પિત્તળનો ભંગાર એનો સંગ્રહ કરવો પોસાય નહીં. કેમ કે એને તો માગે એટલા રત્નો મળે, એ શું કરવા રોઢો હંગરે. એમ અહીંયા જેને અનુભવ છે, જેનાથી આત્મશાંતિ મળે છે, જેનાથી કર્મની નિર્જરા થાય છે, અધિકાર તો નિર્જરાનો છે ને, અને એ વિકલ્પોથી તો કર્મનો બંધ થાય છે, ક્યાં નિર્જરા થાય છે? એ તો આશ્રમને બંધ થાય છે. તો એ નિર્જરા કરતો હોય, આશ્રમ બંધ નો શું કરવા સંગ્રહ કરે? એને એની કાંઈ પડી નથી, એમાં નથી આત્મસિદ્ધિમાં એ કહ્યું તે શુભા શુભ છેદતા ઉપજે મોક્ષ સ્વભાવ, એમ ન કહ્યું. અશુભ છેદતા શુભનું પ્રતિપાલન કરતા મોક્ષ ઉપજે છે એમ નથી કહેતા. બેને છેદીને મોક્ષ ઉપજે છે, કેમ કે જાત બેની એક છે. ફેર તો ડિગ્રીનો છે, એક કસાયની મનતા છે, એક કસાયની તીવ્રતા છે, પણ જાત તો કસાયની છે. એ આશરો બંધનું કારણ છે, શાંતિ પોતે જ છે. એનાથી નથી શાંતિ થતી, એનાથી નથી કર્મક્ષય થતો. તો એને પકડીને વળગીને શું ફાયદો? એ કોઈ ફાયદો નહીં. એટલે સમ્યક દ્રષ્ટિ જીવ પાસે શુદ્ધ સ્વરૂપ અનુભવ એવું ચિંતામણી રત્ન છે, તેનાથી સકળ કર્મ ક્ષય થાય છે, પરમાત્મા પદની પ્રાપ્તિ થાય છે, અતિન્દ્રિય સુખની પ્રાપ્તિ થાય છે. તે સમ્યક દ્રષ્ટિ જીવ શુભ શુભ રૂપ અનેક ક્રિયા વિકલ્પનો સંગ્રહ કરતો નથી, કારણ કે એનાથી કાર્યસિદ્ધિ પણ થતી નથી. સુખ શાંતિ રૂપ જે પ્રયોજન છે, કર્મક્ષયનું પ્રયોજન છે, એ તો સિદ્ધ થતું નથી, મોટું કામ થાય છે. તો શા માટે એનો સંગ્રહ કરે, શા માટે એમાં સાવધાન રહે છે? એક પ્રશ્ન સમ્યક દ્રષ્ટિ માટે રહેતો નથી. પોતાની પાસે અનુભવ રૂપ ચિંતામણી રત્ન છે અને બીજાને પણ એ અનુભવ રૂપ ચિંતામણી રત્ન ઉત્પન્ન કરાવે છે, પોતાનું એમને રાખીને પાછું પોતામાંથી દઈ દે છે એવું નથી, પણ બીજાને પણ લોઢું તાંબુ પિત્તળ નથી દેતા કે જા તારી માંદગી વહી જશે, તું નિર્ધન છું પીખાવાળો થઈ જઈશ, તારે ત્યાં પુત્ર નથી થતો, જા તને પરિવાર થઈ જશે, એવું કાંઈ નથી. એને અનુભવ કરાવે છે, સામાને પણ અનુભવ કરાવે છે. કેમ કે ઓલું તો બીજો સંગ્રહ છે, એ તો તાંબા પિત્તળનો લોઢાનો સંગ્રહ છે, એનો સંગ્રહ કરાવતા નથી, કારણ કે એનાથી કાર્યસિદ્ધિ થતી નથી. વળી કેવો છે કે અચિંત શક્તિ, વચન ગોચર નથી મહિમા જેનો એવો છે, અચિંત શક્તિ એનું વર્ણન નથી શકે. એ અનુભવનું વર્ણન વચનાથી જ છે, વિકલ્પાથી જ છે. તો પછી વચન તો એથી સ્થૂળ થયો, વિકલ્પ પૂર્વક વચન ઉત્પન્ન થાય છે, તો એ વચનથી પણ અગોચર છે એવો અનુભવ છે. અને સમ્યક દ્રષ્ટિ જીવનો સ્વરૂપ પણ એવું છે કે વચનથી અગોચર છે. વળી કેવો છે કે દેવ સ્વયમેવ દેવ, દેવ એટલે પરમ પૂજ્ય છે, જો ઠીક પરમ પૂજ્ય હોય એને વંદન કરવા કે ન કરવા, આ બધા આપણે તો ચર્ચા એ ચાલે છે. રાજમલજીએ કાઢ્યું તો પરમ પૂજ્ય છે. અમૃતચંદ્રાચાર્ય જાણે એમ કહ્યું કે સ્વયમેવ દેવ અચિંત્ય શક્તિ, સ્વયમેવ દેવ દેવ છે. એ જ વાત રત્નકરંડ શ્રાવક આચારમાં આચાર્ય દેવે કરી, બીજા આચાર્ય છે, આ અમૃતચંદ્ર આચાર્ય છે, એમણે પણ કહ્યું પછી વિષ્ણુ જાતમાં કે ગણધર દેવ એને દેવ કે છે. 143માં પુત્ર ટીકામાં એને પરમાત્મા શબ્દ વાપર્યો, તે પરાત્મા પરમાત્મા એમ કરે. 143માં પરમાત્મા શબ્દ વાપર્યો. અહીંયા રાજમલજીએ કીધું કે એ પરમ પૂજ્ય છે, પૂજ્ય છે એમ ન કીધું. જેમ દેવ પરમ પૂજ્ય છે તેમ સમ્યક દ્રષ્ટિ પણ પરમ પૂજ્ય છે, પૂજ્ય છે એટલું ન કીધું. ધર્મ પૂજ્ય છે કે અપૂજ્ય છે, સીધો સવાલ આ છે. શા માટે પૂજ્ય છે? એની પવિત્રતાને લીધે પૂજ્ય છે. જો ધર્મ પૂજ્ય છે તો ધર્મનો ધણી અપૂજ્ય છે એ વાત કેવી રીતે સિદ્ધ કરશો, સાબિત કરશો? એ વાત કેવી રીતે સિદ્ધ થતી નથી. હા, દેવત્વ પ્રગટ થાય છે. ટોડર મળી એમ લીધું સંવેદના ચંદ્રિકામાં, કીધું ને કરણ લુપ્તિમાં આવ્યો ત્યારે કે દીન દીન છે. તો કે શા કારણથી તમે એને જીન કહો છો? તો કે જીનત્વ પ્રગટ કર્યું છે માટે એને જીન કહીએ છીએ. ટોડરનું જે સંવેદના ચંદ્રિકા ગોમટસારની ટીકા લખી છે એમાં સમ્યક દર્શન પૂર્વે ત્રણ કરણ જે કરણ લુપ્તિમાં થાય છે એમાં અપૂર્વકરણ કર્યું એટલે અપૂર્વ પરિણામો થયા વિશુદ્ધિના, ત્યારે એમ કહ્યું કે જીન થયો. તો પોતે પ્રશ્ન ઉઠાવ્યો, ટીકા લખવાની પદ્ધતિ પ્રશ્ન ઉત્તર નહીં. શા માટે એને જીન કહેવો? કે જીનત્વ પ્રગટ થયું છે માટે અમે એને જીન કહીએ છીએ. સમ્યક પ્રકારે આત્માભિમુખ થઈને જેને વિષય કસાય ઉપર જીત મેળવી તેને અમે જીન કહીએ છીએ. જીન પણ પ્રગટ થયું માટે જીન કહીએ છીએ. એમ આયા દિવ્ય પણ પ્રગટ થયું માટે દેવ કહીએ છીએ. દિવ્ય ગુણો પ્રગટ કર્યા માટે એને દેવ કહીએ છીએ. બનારસીદાસ એને જીરેશ્વરના લઘુનંદન કીધા. તો એ તો નાના છોકરા કીધા ને, આયા તો દેવ જ કીધા, સીધા પરમાત્મા જ કીધા, પરમાત્માના દીકરા નહીં પરમાત્મા જ કહી દીધા સીધા. એ તો રાજાના દીકરાને રાજા નથી કહેતા. જ્યારે કોઈ પણ રાજાને ત્યાં પ્રથમ પુત્રની ઉત્પત્તિ થાય છે ત્યારે એનો જે જન્મનો ઉત્સવ મનાવે ત્યારે શું કહે છે કે ભાઈ આજ અમારો રાજા જન્મ છે. પ્રજા ઉત્સવ કેવી રીતે મનાવશે? એ તો અમારો રાજા જન્મ માટે અમે એનો ઉત્સવ રાજી થયા છે. બાળક છે એ રાજા જન્મ છે. તીર્થંકર ભાવિ નયથી એને રાજા છે અને રાજા તુલ્ય એને સન્માન આપે છે. અથવા એમાં ભવિષ્યમાં રાજા થવાનો છે એ રાજા પણ અત્યારે જોવે છે એનામાં કે ભાઈ આ પુણ્ય લઈને આવ્યો, રાજનું પુણ્ય લઈને આવ્યો આ બાળક. પ્રગટ થઈ ગયું એને તો દેવત સ્વયમેવ દેવ. ઉપર ચલી ગયા, રેફરન્સ લઈ લઈએ ઉપરનો, કે સાવધાનપણે પ્રતિભા આચરણથી કોઈ કાર્ય આમ શા કારણથી, કારણ કે શુદ્ધ જે વસ્તુ પોતામાં શુદ્ધ જ્ઞાન માત્ર એવું અનુભવ ચિંતા મળી રહ્યું છે, આ નક્કી જાણવી. વચન ગોચર છે, મહિમા જેનો એવો છે, તો શુદ્ધ સ્વરૂપનો અનુભવ પણ એવો છે, તો અનુભવવાન પણ લઈ શકાય છે. સમય દ્રષ્ટિ જીવ માટે લાગુ પડે છે કે અચિંત્ય શક્તિ વાળો દેવ છે, અચિંત્ય શક્તિ સ્વયં એવ દેવ. આમ 144 કળશમાં નિર્જરાવંતને આ રીતે આચાર દેવકૂટે પણ પ્રશંસા છે, પ્રશંસા છે, નિર્જરા દેવીને પ્રશંસા છે. મુનિની વિશેષ વાત એ પણ છે કે બાહ્ય ત્યાગ હોય અને નિર્જરા કરે સંભવિત છે, પણ બાહ્ય ત્યાગ ન હોય તો પણ નિર્જરા કરે એ વાત વિશેષ નથી. હા, બાહ્ય ત્યાગ છે એ સાધનાને અનુકૂળ છે, તો સાધનાને અનુકૂળ પરિસ્થિતિમાં સાધના કરે ઠીક વાત છે, પણ સાધનાની પ્રતિકૂળ પરિસ્થિતિમાં પણ સાધના કરે તો એ વાત વિશેષ ગણના પાત્ર નથી. શું એમ કે કૃપાળુ દેવનો આપણે દ્રષ્ટાંત લઈ શકીએ, વ્યાપારમાં બેઠા છે, મોટો વહીવટ કરે છે, દેશ પરદેશનો વેપાર કરે છે અને નિર્જરા કરે છે. એવું લખે છે કે કદાચ નિવૃત્તિમાં અમે જેટલી નિર્જરા નહીં કરી ન કરત એથી વિશેષ નિર્જરા અમે પ્રવૃત્તિમાં રહી નથી. કેમ કે પ્રવૃત્તિમાં તો કોઈ અમારા પરિણામને મારનાર હતું નહીં નિવૃત્તિમાં તો, અને પ્રવૃત્તિમાં તો પ્રવૃત્તિ અમારા પરિણામને મારે એવી હતી, એટલે અમે વધારે પુરુષાર્થ કર્યો ત્યારે નિર્જરા થઈ છે. તો એ વખતે તો અમે અમારી લડાઈની તાકાત બરાબર બતાવી છે અને નિર્જરા પણ વધુ કરી છે. થોડા કાળમાં જાજું કામ કરાવી દેવા માટે કુદરતે એમને પ્રવૃત્તિનો ઉદય આપ્યો, કે અલ્પ સમયમાં વધુ કામ કરી લેતું અને કેટલીક ક્ષમતા પોતે ધારણ કરેલી હતી, તો એ કામ કરી શક્યા, કેટલી કાર્યશક્તિ હતી. હા, પુરુષાર્થની ક્ષમતા, પુરુષાર્થ ઘણો પુરુષાર્થ કર્યો, પુરુષાર્થ જ નિર્જરાનું કારણ. પછી બધા ગુણની પરિણતિને કારણ નહીં, એ પણ મુખ્ય તો પુરુષાર્થ છે. મોક્ષ માર્ગ આખો પુરુષાર્થ આધીન જ છે, પુરુષાર્થની પ્રધાનતા વાળો જ માર્ગ છે. જેટલો પુરુષાર્થ એટલી પોતાની જે સિદ્ધિ છે એ સમીપ છે.